તારીખ 21/12/1988 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 53 અને 54 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 49
વચ્ચે જે છે જેને કેવળ જ્ઞાનનો વિશ્વાસ થયો તેને ચારે પડખે સમાન અવિરોધ જોઈએ અને તેણે કેવળ જ્ઞાનીએ દીઠું એનો સાચો સ્વીકાર કર્યો છે. કોઈ પણ સિદ્ધાંતને કોઈ પણ વસ્તુ સ્વરૂપના દ્રષ્ટિકોણમાં આત્માને હિત થાય અને અહિત ન થાય એ દ્રષ્ટિકોણ જળવાય છે તો જ જ્ઞાન પ્રમાણિક ઠરે છે, નહીંતર જ્ઞાન પ્રમાણિત થતું નથી. અથવા જ્ઞાન સાચું ક્યારે કે પોતાનું હિત સાધે ત્યારે. એ જ્ઞાનનું પ્રયોજન ભૂતકાળ છે. નિજ હિત સાધનું એ જ્ઞાનનું પ્રયોજન ભૂતકાળ છે અને જે જ્ઞાન પ્રયોજનને સાધે તે જ્ઞાન પ્રમાણ છે, તે જ્ઞાન સમ્યક છે. અહીંયા કેવળ જ્ઞાનીએ જે જોયું તે સાચું એમ કહ્યું ત્યારે એનો સાચો સ્વીકાર કેવી રીતે અને એનો ખોટો સ્વીકાર કેવી રીતે. ખોટો સ્વીકાર કરવા વાળો એમ જોવે છે કે મારે જયારે મને મારું હિત થવાનું હશે, મારો મોક્ષ થવાનો હશે, મારા ભવનો અભાવ થવાનો હશે ત્યારે થશે. તો કેવડી જ્ઞાનનો સાર છે. મારા અનુભવ હશે તો અનુભવ થશે. એ ખરેખર કેવળ જ્ઞાનીનો સ્વીકાર જ કર્યો નથી. જેને ભવરહિત એવું કેવળ જ્ઞાન અને ભવરહિત એવું કેવળ જ્ઞાન સ્વભાવ વિશ્વાસમાં આવે, સ્વીકારમાં આવે, એને પોતાને અનંતભાવ હોય એવી શંકા પણ રહે.
એવી શંકા રહે
એને સર્વજ્ઞનો સ્વીકાર થયો છે એ વાત પણ બરાબર બંધ બેસતી. એટલા પડખા લીધા છે
જોઈને સર્વજ્ઞનો સ્વીકાર આવે ખરે
સાચો સ્વીકાર નથી. અભવિ જીવ 11 અને 9 પૂર્વનું અધ્યયન કરે છે એમાં સર્વજ્ઞનું સ્વરૂપ આવે છે પણ એને સાચો સ્વીકાર નથી. સર્વજ્ઞ એટલે એ સમયમાં 3 કાળ 3 લોકને જાણવાનું સામર્થ છે એવી વ્યાખ્યા એવું પરલક્ષી જ્ઞાન અભવિને પણ થાય. અને એવું પરલક્ષી જ્ઞાન અભવિને થાય એમાં ખોટું છે એમ કહેવાનું કોઈને કારણ ન મળે તો પણ એની અંદર અંદર શંકા છે કે કેવડી એ મારા આનંદ ભાવ જોયા હશે તો અથવા એને વિપરીત સ્વીકારમાં અન્યથા સ્વીકારમાં અયથાર્થ સ્વીકાર હોય તો એને રાગની રૂચિ અને રાગનું કરતા પણ આવું જે અજ્ઞાન છે એ અજ્ઞાન એનું મટતું નથી. અહીંયા બે પડખા લીધા છે. કે જેને કેવો જ્ઞાનીને માન્યા તેને રાગની રુચિ કરતા પણ આ રૂપ અજ્ઞાન હોય ને, એને તો એ ચાલુ રહે છે. એને કેવો જ્ઞાનીને માન્યા છે એ વાત રહેતી નથી. અથવા અહીંયા મુમુક્ષુ જીવે શું લેવો એ વાત તો રહ્યો ભલે નહીં, પણ મુમુક્ષુ જીવે પોતે કેવી રીતે વાતને સ્વીકારવી કે રાગની રુચિ અને રાગના કરતા પણ આ રૂપ અજ્ઞાન રહેતું હોય પોતાને, તો હજી પોતે સર્વજ્ઞને માન્યા છે એમ ગુરુદેવ શ્રી ના પાડે છે કે તે સર્વજ્ઞને માન્યા નથી એમ જો પોતાના માટે. કેવળ જ્ઞાન નો વિષય છે, પણ આપણું તો પ્રયોજન એ છે કે રાગની રુચિ અને કરતા પણ મને ન રહેવું જોઈએ. કેમ કે ભવ્ય તો અભવ્ય તો એ તો પારિણામિક ભાવનો વિષય છે. 35મું પાન. એટલે એ તો કઈ જન્મસ્થ નો વિષય નથી, પણ જેને પોતાને શંકા પડે એને સાચો સ્વીકાર નથી. 164મા બોલમાં એક એક વાત હતી. નીચે છે બાંધવાના નીચે સાચા પુરુષાર્થીને અનંત ભવની શંકા હોતી નથી, અને અનંત ભવની શંકા વાળાને સાચો પુરુષાર્થ હોતો નથી. આપણા પુરુષાર્થમાં બોલ ચાલે છે. સર્વજ્ઞને જે ઓળખે તેને અનંત ભવ હોતા નથી, તથા સર્વજ્ઞને તેને અનંત ભવ દેખ્યા પણ નથી. એટલે જેનો પુરુષાર્થ ચાલે છે, જેને સ્વસન્મુખનો પુરુષાર્થ વર્તે છે, એને એવી ખાતરી છે કે મને અનંત ભવ હોઈ શકે નહીં. મારો ચાલતો પુરુષાર્થ સાક્ષી પૂરે છે, અથવા ચાલતો પુરુષાર્થ એમ કહે છે મને કે મને અનંત ભવ હોઈ શકે નહીં, એવું એને અંતરથી ભાસે છે. સાચા પુરુષાર્થીને અનંત ભવની શંકા હોતી નથી, અને અનંત ભવની શંકા છે એને સાચો પુરુષાર્થ હોતો નથી. સર્વજ્ઞને ઓળખે તેને તેને અનંત ભવ હોતા જ નથી. આ સીધી વાત છે કે મેં સર્વજ્ઞને ઓળખ્યા છે તેની મને શું ખાતરી કે મને અનંત ભવની શંકા છે કે નહીં. જો મને શંકા નથી તો મારે મારે મને લક્ષણ મારો મેળ ખાય છે. સર્વજ્ઞને ઓળખાય એવું લક્ષણ મને મેળ ખાય છે. અને ઊંડે ઊંડે શંકા હોય એને સર્વજ્ઞને ઓળખ્યા નથી. આ તો મુમુક્ષુની ભૂમિકામાં ગુરુદેવશ્રીના પ્રવચનોમાં જૂના પ્રવચનોમાં એ વાત આવતી. મુમુક્ષુ જીવને આવી અલૌકિક આત્માની મુક્તિની વાત સમજવા મળતા સાંભળવા મળતા એને અંદરથી પોતાના માટે મોક્ષના ભણકારા આવે છે, ભણકારા એને વાગે છે કે એ આત્મા હવે તો મોક્ષ પામી જઈશ, હવે સંસાર નથી. જેને અનુભવ થાય એને તો પ્રશ્ન જ નથી, પણ એ પહેલા પણ પાત્રતાના લક્ષણમાં આવા પ્રકાર પાત્ર જીવને અંદરથી મોક્ષનો ભણકાર આવે છે. સમય પ્રસંગનો નહીં પણ મોક્ષનો ભણકાર આવે છે એમ એને કહે છે કે હું મુક્ત થવાનો જ છું. મારી મુક્તિ નજીક જ છે, મારી મુક્તિ હવે દૂર નથી એવું એને લાગે છે, એવું વિચાર કરે છે ને એવું એને પોતાને માટે લાગી આવે છે એવું પ્રકારે. પુરુષાર્થ કદી નિષ્ફળ નથી જતો. મોક્ષ માર્ગમાં રાગ ની સફળતા નથી, પણ મોક્ષ માર્ગમાં પુરુષાર્થ ની સફળતા નથી એમ નથી. નિયમથી પુરુષાર્થ સફળ છે, તો કે પ્રત્યેક પરિણામ પોતાના કાંઈ ને કાંઈ સફળપણ તો કરે છે. સંસારનું પરિણામ સંસાર અર્થે સફળ છે, મોક્ષ મુક્તિનું પરિણામ મોક્ષાર્થે સફળ છે, કોઈ પરિણામ નિષ્ફળ તો નથી. અગિયારમું બને ત્યારે એને દશાયોગી પંચ મહાવ્રત 28 મૂળ ગુણ નો કા ચારિત્ર નો મંદ કષાય વર્તતો હોય સાથે સાથે, કે એ મુનિ સાચા છે કે ખોટા છે સાધારણ જે ઓળખી ન શકે. સાધારણ માણસ તો ઓળખી તારવી ન શકે કે આ મુનિ દ્રવ્યલિંગી છે ભાવલિંગી છે. એવા ચોખ્ખા નિરતિચારે 28 મૂળ ગુણ પાડે અને ફાટ ફાટ જ્ઞાન ના દરિયા જેવું જ્ઞાન હોય, અને સ્વભાવ સન્મુખ ન હોય, અનંત સંસારી હોય, અનંત ભવે અનંત સંસારી હોય. અત્યારે તો એક કોઈ સારો વક્તા હોય તો લોકો એના મોહ પાશમાં આવી જાય છે, શું શું પ્રવચન છે, શું પ્રવચન આપે છે એમ કરે. ભાષા જ્ઞાનનો વિષય નથી, ભાષા જ્ઞાનનો તો વિષય નથી, પણ પરલક્ષી ઉઘાડ જ્ઞાનનો વિષય નથી, કષાયની મંદતાનો વિષય નથી, વાત કોઈ ઉત્તેજિત છે અંદર. જેને ત્રિવેદનાને માન્યા સ્વીકાર્યા, કેમકે કેવું જ્ઞાન તો વિતરાગ સ્વભાવ પરિપૂર્ણ પ્રગટ થાય છે, પરિપૂર્ણ વિતરાગતા પ્રગટ થાય છે ત્યારે કેવું જ્ઞાન ઉત્પન્ન હોય છે. એને રાગની રુચિ, એને રાગ મીઠો લાગે, અને અભિપણે રાગને કરતા થઈને પરિણમે એવા પ્રકારનું વિપરીત પરિણમન, અજ્ઞાન એટલે એવું વિપરીત પરિણમન એને હોય નહીં. આમ સર્વજ્ઞનો સ્વીકાર છે. બધા પોતાને તો જૈન કેવડાવે છે, પ્રવેશ તીર્થંકર ને માનનારા પણ કેવડાવે છે, પણ એવી રીતે જૈન પણ નથી, એવી રીતે તીર્થંકર નો કે સર્વજ્ઞનો સ્વીકાર નથી. એવો ઉપદેશ છે અહીંયા કે જીવને મિથ્યાત્વમાં ઊભો રહેવા દે નહીં.
બરાબર,
આ એવી વાત છે કે તું સર્વજ્ઞને માનસ, તું જૈન પરમેશ્વરને માનસ ખરેખર, તો તને રાગની રુચિ કેમ છે? પ્રશ્ન સીધો આ છે, રાગની કેમ રુચિ? રાગની રુચિ કે રાગ કરતા પણ એવી વાત હોય શકે
નહીં,
નહીં તો તું જૈન પરમેશ્વરને માનતો નથી. એને પોતાનું હિત સાધે જ સાથે એવો ઉપદેશ છે. એ વચનામૃતમાં આવે છે, ભગવાનનો ઉપદેશ અસી ધારા સમાન છે, તલવાર છે કાપે કાપે, કાપે નહીં તો તલવાર નહીં. ઉપદેશ છે એવો છે કે જીવને મિથ્યાત્વમાં ઉભો રહેવા દે નહીં.
રાગની રુચિ અને કરતા પણ અજ્ઞાન બે જ નડતર છે કે બીજું કઈ છે?
બે પકડાય એવી વાત છે, સમજાય એવી વાત છે. રાગની રુચિ છે એમાંથી પછી પરની રુચિ ઉત્પન્ન થાય છે, શરીરને બીજા સ્વરૂપમાં જે મમત્વ થાય છે તે મૂળ રાગની રુચિ પડી છે એમાંથી બધું થાય છે. અને અનેક પ્રકારના દોષ પાંગરે છે, એ પણ રાગના કરતાપણા રૂપ ભાવથી જ પાંગરે છે, એમાં અભેદતા થાય છે. એટલે વિપરીત પુરુષાર્થ ઘણું જોર કરે છે અને અભેદતા સાધે છે. જોકે આત્મા અને રાગ એક થઈ શકતા નથી, તો પણ એવો મિથ્યા અભ્યાસ કરે છે. મૂળ છે, સંસારના મૂળ છે. એટલે તો અમૃતચંદ્ર આચાર્ય પુરુષાર્થ ઉપાયમાં એ ગાથા નાખી છે, 14 ગાથા નાખી છે, કે ખરેખર આત્મા રાગ રહિત હોવા છતાં પણ એવી સંસારી જીવને બાળ બુદ્ધિ લીધી છે. ત્યાં બાળક એવી બુદ્ધિ છે કે આત્મા રાગ સહિત જ છે. આપણને રાગ થાય છે ને, રાગ વિનાનો આત્મા હોય તો મને રાગ થાય કેવી રીતે? મને રાગ થાય છે માટે હું રાગ વાળો છું. મારે તારા મૂળ સ્વરૂપની વાત ચાલે છે. તારું જે મૂળ સ્વરૂપ એ રાગ રહી છે, અવસ્થામાં રાગ છે, એમાં એ રાગ મૂળ સ્વરૂપમાં ભળતો નથી. મૂળ સ્વરૂપ રાગમય થતો નથી. તને જે રાગમય પણ અનુભવમાં આવે છે એ ભ્રાંતિ કરીને અનુભવમાં આવે છે. તારા મૂળ સ્વરૂપને તું ભૂલો છો, મૂળ સ્વરૂપને તે જોયું નથી. રાગ રહી સ્વરૂપને જોયું હોય એવું કોઈ કહે નહીં કે આત્મા રાગમાં તન્મય થાય છે, આત્મા રાગમાં તન્મય હોય છે, એવું કોઈ જાણે નહીં, એવું કોઈ કહે નહીં. તેને એવી ઊંડી શ્રદ્ધા પણ ન હોય કે કેવળ ભગવાને મારા ભાવ દીઠા છે માટે હવે હું પુરુષાર્થ ન કરું અથવા નહીં કરી શકું. પુરુષાર્થ એની મેળે લાગશે. જ્યારે મારા ભાવની નિવૃત્તિ થવાની હશે ત્યારે આપોઆપ મને પુરુષાર્થ જાગી ઉઠશે. અત્યારે મને પુરુષાર્થ નથી થતો, નથી હું કરી શકતો, મારી ઈચ્છા છે ને હું કરી શકતો નથી. કેમ કે કેવું ભગવાને એમ જોયું છે, એમ કરીને પોતાના ઊંધા પુરુષાર્થને, પોતાની ઊંધી માન્યતાને, અજ્ઞાનને સર્વજ્ઞના નામથી પોષણ આપે છે, પોષે છે. સર્વજ્ઞની ઓછ લઈને એ પોતાનું અજ્ઞાન દ્રઢ કરે છે, મિથ્યાત્મને દ્રઢ કરે છે. ત્યારે કેવળ ભગવાનને પોતાનું ધાર્યું કરવું હોય, પોતાની ઈચ્છા પ્રમાણે કરવું હોય, પોતાની જરૂરિયાત લાગે એ પ્રમાણે એને કરવું હોય, ત્યારે કેવળીને ક્યાંય ઉડાડે? પોતાના પુરુષાર્થ ની વાત આવે ત્યારે હિમ પુરુષાર્થ થયો થકો, હિમ પુરુષાર્થ થયો થકો એમ વિચારે છે. શું કરીએ, કેવળી ભગવાને જોયું છે કે થશે આપણો પુરુષાર્થ, ત્યાં સુધી આપણે શું કરીએ? ઘણી ઈચ્છા છે પણ આપણે નથી થઈ શકતો, એનું કારણ કે કેવળી એમ જોયું છે. એને કેવળીનો સાચો સ્વીકાર નથી ને એને કેવળીનું ભગવાનનું સ્વરૂપ એને જાણ્યું પણ નથી, ઓળખું પણ નથી. કેમ કે પુરુષાર્થ વિનાનો જીવ છે ને વળી મિથ્યાત્વ અવસ્થામાં કરતા પણ સહિતનો એનો ઊંધો પુરુષાર્થ છે. એટલે બીજે તો એવી એને જરૂરિયાત પાસે છે, ત્યાં તો કરતા પણ સહિત ઊંધો પુરુષાર્થ કર્યા વગર રહેતો નથી. અને ત્યાં કેવળીનું વિસ્મરણ કરે છે, સ્મરણ પણ કરતો નથી, ત્યાં યાદ પણ કરતો નથી કે કેવળી જેવું હશે એમ થવાનું હશે કે મારી ઈચ્છા પ્રમાણે નહીં, આમ તો થવું જ જોઈએ, આમ તો થવું જ જોઈએ. એમ માને તો તે મિથ્યા દ્રષ્ટિ છે, અથવા એવી રીતે ઊંધું વિચારે છે, બુદ્ધિપૂર્વક સિદ્ધાંતનું વિપરીત ગ્રહણ કરે છે, એમાં મિથ્યા દ્રષ્ટિ તો છે પણ તીવ્ર મિથ્યા દ્રષ્ટિ, ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ છે. ગ્રહિત મિથ્યાત્વનો પ્રસંગ આવે છે. તત્વજ્ઞાનના અભ્યાસ કરનારને આ એક સંભાળવા જેવો વિષય છે કે જો યથાર્થ ગ્રહણ ન થાય અને બુદ્ધિપૂર્વક અયથાર્થ ગ્રહણ થાય તો અગ્રહિત તો અનાદિનું મિથ્યાત્વ છે, ગ્રહિત મિથ્યા થઈ જાય. અથવા જીવ પોતે તીવ્ર દર્શન મોહને લીધે, દર્શન મોહ પોતાના ભાવમાં તીવ્ર થાય છે ત્યારે જે સત્શાસ્ત્રમાં અગ્રહિત મિથ્યાત્વનો પણ નાશ થાય એવો ઉપદેશ છે, એના એના નિમિત્તે એનો જ અધ્યયન કરતા એ સિદ્ધાંતોને ભણતા ભણતા અગ્રહિત તો છૂટવાને બદલે ઉલટાનું ગ્રહિત નક્કી કરી લઈએ, પાકું કરી લઈએ. આવી પરિસ્થિતિ ઊભી થાય છે. આ દર્શનનો કેટલો ભાવ ભજવે છે. સામે જૈન પુરુષ સાચા દેવ ગુરુને શાસ્ત્ર અને સત્પુરુષનો સત્સંગ બધું હોય, છતાં અગ્રહિત છૂટીને ગ્રહિતમાં આવી ગયો હોય અને ગ્રહિતને પૂછતો હોય. ગુરુદેવે સૂક્ષ્મ શું કરવા ઉપદેશ દીધો, અથવા પાત્ર જીવને સૂક્ષ્મ બોધનો અવિનાશી કેમ કહ્યો, કે આ વિશે જેમ હીરાનો વેપાર કિંમતી છે અને ઝીણામાં ઝીણી વાત એમાં જોયા વગર ચાલે નહીં, જો વેપાર કરવો હોય તો જોયા જેમ વાત ઝીણી એમ સમજવાનો ઉત્સાહ વિશેષ એ પાત્રતાનું સૂચક લક્ષણ છે. પુરુષાર્થની તો ઘણી સારી વાતો લીધી છે આ બોર્ડની અંદર. પુરુષાર્થ રહીત થઈ દ્રવ્યાનું યોગની વાત કરે ઉપર છે. કાળબદ્ધિ પાક્ષે તો સમ્યક દર્શન થશે, કથનમાં નિસત્વ હિનસત્વ થયો છે, પુરુષાર્થ એને થયો છે. પણ પુરુષાર્થ રહીત થઈ દ્રવ્યાનું યોગની વાત કરે તો તે નિશ્ચય પાસે છે. એટલે કે દ્રવ્યાનું યોગમાં પ્રવેશ કરતી વખતે તારો સ્વસમ્મુખનો પુરુષાર્થ એ સંબંધિત પ્રયાસ, તત્સંબંધિત પ્રયાસ જો ન ચાલે તો નિશ્ચયાભાસ થતો નહીં આવે. ખબર એ નહીં પડે કે નિશ્ચયાભાસ થયો છે કે નથી થયો. એટલે પુરુષાર્થ વિના એ ક્ષેત્રમાં પ્રવેશ કરવાની ના પાડી દીધી. જેમ કોઈ અમુક ડિગ્રીની પરીક્ષા જ્યારે લેવાની હોય ત્યારે એની એન્ટ્રન્સ એક્ઝામિનેશન આપવી પડે. આ ચાર્ટર્ડ એકાઉન્ટમાં એવું બધી વાત છે કે 6 મહિના સુધી એને ભણાવે, કેટલીક પાયાની વાત શીખવે સમજાવે, અને એ પરીક્ષામાં પાસ થાય તો એને એ ડિગ્રી કોર્સની અંદર એને બેસવા માટેના ક્લાસમાં એને મંજૂરી મળે. એને એન્ટ્રન્સ એક્ઝામિનેશન કહે છે. એમ કે છે કે દ્રવ્યાનું યોગમાં પ્રવેશ ત્યારે કરવો છે તો તું સ્વસમ્મુખના પુરુષાર્થ સહિત જ આવજે, એની તૈયારી કરીને આવજો. મિત્રને આ વિષય જરા ગંભીર છે, ગંભીર છે અથવા જોખમી છે એ તમે નિશ્ચયાભાસ થતા વાર લાગશે. બહુ સારી વાત કરી છે. આ જગ્યાએ પુરુષાર્થ રહીત થઈને દ્રવ્યાનું યોગની વાત કરે તો તે નિશ્ચયાભાસી છે. કેમ કે દ્રવ્યાનું યોગને પુરુષાર્થ સાથે સંબંધ છે એના ભાવી. બહુ જબરદસ્ત વાત આવી છે. ગુરુદેવે દ્રવ્યાનું યોગની વાત ઘણી કરી છે પણ સાથે સાથે આવી ચેતવણી આપી છે કે જોજે મન પુરુષાર્થ રહી છે અને આ વાત કરવાની વાત જ નથી. આ વાત કરવી હોય તો પુરુષાર્થમાં આવવું પડશે, નહીતર જે શસ્ત્ર કર્મને કાપવા માટે છે એ શસ્ત્ર આત્માને કાપશે. નિશ્ચયાભાસી સ્થિત તો આત્માને કાપશે. છે કે નહીં સીધી વાત છે, ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે ને, ગોળ ગોળ થોડું લખ્યું છે, ચોખ્ખું લખ્યું છે. એટલે સર્વજ્ઞની શ્રદ્ધા, દ્રવ્યાનો યોગ, આ બધો વિષય જીવનની મિથ્યાત્મા ચૂંટાઈ ગયો છે. મિથ્યાત્મા રહેવા નથી, યથાર્થપણે એને ગ્રહણ કરવાની ભાવનાથી ગ્રહણ તો એને મિથ્યાત્મા રહેવા દે. એટલે હું માને એને તો અંદરમાં કેવળ જ્ઞાનીની શ્રદ્ધા એને બેઠી જ નથી, અથવા એ શ્રદ્ધા સંબંધિત એને કાંઈ લેવા દેવા નથી. શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું છે કે જો ઈચ્છો પુરુષાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ નહીં છેદો નહીં આત્માર્થ. શ્રીમદજીએ એ વાત આત્મસિદ્ધિની અંદર પણ કરી છે કે ભવસ્થિતિની વાત શાસ્ત્રમાં આવે છે. જિનાગરને વિષય ભવસ્થિતિનો વિષય આવે છે કે કેવળ જ્ઞાનીએ જે ભાવ જોયા હોય છે એટલા ભાવ થાય છે, પણ એ વાત પુરુષાર્થ નહીં થવા માટે ક્યારેય પણ કહી નથી. એ રીતે એનું ગ્રહણ ન થાય એ ધ્યાન રાખવાનું છે. જેને સર્વજ્ઞની શ્રદ્ધા થઈ, સર્વજ્ઞ પ્રત્યે બહુમાન આવ્યું, સર્વજ્ઞ સમાન થવાની જેની ભાવના થઈ, અભિલાષા થઈ, એવું જે જેને બાંધ્યું કે મારે પણ આવા થવું છે, એને પુરુષાર્થની ભાવના સાથો સાથ ઉપડે છે, ઉપડ્યા વિના રહે તે ઘરે છે. જેને એવા થવું છે એને તો પુરુષાર્થની ભાવના ઉપડવાની છે કે મારે આવા થવું છે. જેને ખબર છે કે મારે ઘણું લેવાનું છે તો ઘણો પરિશ્રમ કરવા માટે તૈયાર જ રહેવાનો છે. જગતમાં શું થાય છે, એને બહારની સંપત્તિ ઘણી મેળવી છે એમ કે છે, એ કેમ કહું ભાઈ રાત દિવસ મહેનત કરવી પડે, એની પાછળ બરાબર રસ લઈને લાગવું પડે, આમ કરવું પડે, આમ કરવું પડે, ત્યારે કામ થાય છે. એમ જ વિચારે છે કે બીજો મંદિર વિચારે છે એમ. આવું મહાન સર્વજ્ઞ પદ જો પ્રાપ્ત કરવું છે, એને પુરુષાર્થ કરવો એ વાત શીખવાની હોય નહીં, એને તો પુરુષાર્થ માટે તાલાબલી લાગ્યા વિના નહીં. એને ભવિષ્ય કે કેવળ જ્ઞાની જોયું છે એમ થશે એમ સમજીને એ પોતે પુરુષાર્થ હિન થાય નહીં, નહીં સત્વ થાય નહીં, હિન સત્વ થાય નહીં. સમૂહનો પુરુષાર્થ કરવા માટે ઘણી ઘણી વાતો આ બોલમાં કરી છે. સમૂહની પંચેન્દ્રિય છે એટલે પુરુષાર્થને યોગ્ય તો છે પોતે, પણ સમૂહનો પુરુષાર્થને યોગ્ય થવું બાકી છે. પુરુષાર્થ થવાને યોગ્ય હોવા છતાં સ્વસન્મુખનો પુરુષાર્થ થવો એના માટે એને વિપર્યાસને ટાળવો જ રહ્યો. વિપરીત ભાવ અથવા વિપરીત ગ્રહણ સિદ્ધાંતનું એ જીવને પુરુષાર્થની ઉન્મુખતામાં રાખે છે, પુરુષાર્થને સન્મુખ થવા નહીં દેવામાં એને પકડી રાખે છે. આમ વળેલો છે એ આમ વળી શકતો નથી, આ બાજુ જે વળેલો છે એ આ બાજુ વળી શકતો નથી, એ તકલીફ એને થાય છે. એ વિચારવા યોગ્ય છે કે સ્વસન્મુખ થવા યોગ્ય છે એવું પોતે પોતાને માટે વિચારે ત્યારે, કે નથી થવાતો એનું કારણ કે ક્યાં ઉપર્યાસ છે એને અંતરવલોકનથી શોધવો રહ્યો, શોધવા જાય તો ન જડે એવો વિષય નથી, કેમ કે બધા સ્થૂળ પરિણામ છે. આત્માના સૂક્ષ્મતે સૂક્ષ્મ સ્વભાવ પાસે એ બધા સ્થૂળ પરિણામ છે, પણ એટલી દરકાર લઈને પોતાની બાજુ વળે ત્યારે થાય એટલો હિત નહીં. હિત બુદ્ધિ એટલો એ સ્વકાર્યમાં રસ લે, તીવ્ર રસ લે તો કામ સહેલું થાય છે, અને નહીં તો એમને એમ જિંદગી ચાલે. પોતે પોતાના હિત નિહિતમાં સાવધાન થાય તો પોતાના અહિતકર પરિણામો એને ન પકડાય ન બને, કારણ કે ઘણા સ્થૂળ પરિણામ છે ત્યાં સુધી નથી પકડાતા કે જ્યાં સુધી પોતે એ વિષયમાં સાવધાની અથવા દરકાર કરતો નથી ત્યાં સુધી. બસ એ ન સ્વભાવમાં વિશેષ કરતા કરતા પર્યાયમાં સર્વજ્ઞ આત્મા સર્વજ્ઞ સ્વભાવે છે. નિર્ણયથી માંડીને સ્થિર થવા સુધીની વાત છે. પ્રથમ નિર્ણય થાય છે તો નિર્ણયનું બળ ઉત્પન્ન થાય એટલે એમ કહે છે કે આત્મદ્રવ્ય સર્વજ્ઞ સ્વભાવે છે, પોતાનો નિર્ણય કરવાનો છે. સર્વજ્ઞને જેને પોતાની પર્યાયમાં સ્થાય પાડે તેને સર્વજ્ઞ થવાનો નિર્ણય આવી ગયો. બહુ શૈલી ઊંચી શૈલીથી કેટલી ઘણી વાતો આવી છે કે સર્વજ્ઞને જેને પોતાની પર્યાયમાં સ્થાય પાડે આવા સર્વજ્ઞ હોય જેને સ્થાય પર્યાયમાં કાર્ય કર્યું. પર્યાયમાં સ્થાય પાયનો અર્થ શું?
પર્યાયમાં કાર્ય
કે પર્યાયમાં એને સર્વજ્ઞનું સ્વરૂપ નક્કી કર્યું કે આવા સર્વજ્ઞ પરિપૂર્ણ નિર્દોષ હોય, અનંતમાં ભાગે પણ દોષનો એક પણ જેની દશામાં હોય નહીં અને જેની સર્વશક્તિઓ ખીલી નીકળી હોય, જ્ઞાનાદી સર્વશક્તિ જેની સંપૂર્ણ હોય, એવું જેને સર્વજ્ઞનું સ્વરૂપ નિર્ણયમાં લીધું એને પોતાનો આત્મા પણ આવો છે એમ નિર્ણયમાં સાથોસાથ આવે છે. એક જાતિના દ્રવ્ય હોવાથી પોતે આત્મદ્રવ્ય સર્વજ્ઞ સ્વભાવી છે એમ એ સ્થાપે છે. પરને સ્વને સાથે સાથે મેળ મેળવે છે. આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે, આ બાજુ સર્વજ્ઞ કેવડી સિદ્ધ અને અરિયંત એ સર્વજ્ઞ પ્રગટ સર્વજ્ઞ સ્વરૂપે છે. એટલે સર્વજ્ઞને જેને પોતાની પર્યાયમાં સ્થાપ્યા તેને સર્વજ્ઞ હું થઈશ એવો નિર્ણય પણ આવી ગયો, એવો વિશ્વાસ એને આવી ગયો. નિર્ણય છે એ વિશ્વાસ સહિત હોય છે. નિર્ણયને વિશ્વાસને કદી એક સાથે ન હોય એવું બનતું નથી. નિર્ણય વિશ્વાસ સહિત હોય છે. સર્વજ્ઞના નિર્ણયમાં તો ઘણી વાતો આવી જાય છે કે જ્ઞાનની વાત નથી આવતી, પણ આત્મામાં અનંત સુખ છે, મારામાં મારું અનંત સુખ છે. કેટલું સુખ છે? જેનો કોઈ પાર નથી એટલું સુખ છે. અપાર 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 સુખનો સમુદ્ર ભર્યો છે એવી જેને સુખનો વિશ્વાસ આવે છે એને એ પરિણતિમાં સુખની પ્રાપ્તિ તરફનો પ્રયાસ અને ઉત્થાન ન થાય, જોર ન આવે, વેગ ન આવે, એવું કેવી રીતે બની શકે? એ બની શકે જ નહીં. અને જેમાં સુખ નથી એવા જે જળ પદાર્થો એમાં પછી એને સુખ દેખાતું નથી તો વિશ્વાસ તો રહે જ ક્યાંથી? જે સુખ રહીત ભાષે એમાં સુખનો વિશ્વાસ આવવા પ્રશ્ન કેટલાક કલાક પછી એ જ પરમાણુ વિષ્ઠાની પર્યાય છે. એવી મીઠાઈ બનાવી હોય વખાણ કરતા થાકે 6-8 કલાક પછી એ જ વિષ્ઠાની પર્યાય છે. જેમાં સુખની ગંધે નથી એમાં એટલી બધી સુખની જીવ કલ્પના કરે કે પોતાનો અનંત સુખ છે એના ઉપર કુવાડો અનંત સુખને ઉત્પન્ન થવા દે. પોતાને તો ખરેખર શું છે, સ્વભાવ તો એવો છે કે સ્વભાવને એવી દ્રષ્ટિએ પણ જોવામાં આવે છે કે જેવો સ્વભાવ છે એવી જ એની ઉત્પત્તિ થાય એવો એનો સ્વભાવ છે. સ્વરૂપ જેવું છે એવું જ એનું પરિણમન થાય એવો એનો સ્વભાવ છે એમ સ્વભાવને એક દ્રષ્ટિએ જોવામાં આવે છે. એટલે જેવો સ્વભાવ છે એ રૂપ પરિણામ છે, એને ઉત્પન્ન કરતો કોણ બંધ કરે છે એમ કોણ થવા દેતો નથી, જો એનો વિચાર કરવામાં આવે તો પોતે જે પરમા સુખનો વિશ્વાસ લઈને મીઠાશ લે છે એ જ એના સુખને બંધ કરી દે છે અને એ દુઃખને ઉત્પન્ન કરે છે. ગામ એટલા માટે છોડ્યું કે ગામમાં આજીવિકાનું સાધન નહોતું. મુંબઈ ગયો, 4 મહિના મુંબઈ નોકરી કરી તો મુંબઈ વાળા એવા સુગંધી હતા, એને ફલાણા ગામડાની અંદર એક કારખાનું હતું. મને કહ્યું કે ભાઈ ત્યાં તમે બીજાને પગાર ના આપીએ પણ વિશ્વાસુ માણસ છો એટલે તમને થોડો પગાર વધારે પણ ત્યાં તમે ગયા છો. ત્યાંથી પછી 5-7 વર્ષ નોકરી કરી, પગાર સારો હતો, ખર્ચ ઓછો હતો, 2 પૈસાની બચત થઈ, એટલે શહેરમાં આવીને થોડી ભાગીદારીમાં ધંધો કર્યો. અત્યારે મંગલા છે, મોટર છે, ફલાણું છે, છોકરાઓ બધા ધંધો કરે છે, હું નિવૃત્ત છું. હવે મહેમાન છું, શું કીધું એને, હવે આ ઘરનો હું મહેમાન છું, કેમ કે શરીર હવે વૃદ્ધા અવસ્થામાં કામ ના કરે, પણ ક્યાંય ચેન પડતું નથી. શું કીધું, આમ બીજી કોઈ પ્રતિકૂળતા નથી, કોઈ તકલીફ નથી, છોકરાઓ મોટા મોટા છે, હોશિયાર છે, બધા બીજો બીજો ધંધો કરે છે, 3 દીકરા, 3 મોટા મોટા સારા ધંધો કરે. હું તો નિવૃત્ત છું, છતાં મારે બધી વ્યવસ્થા છે, પણ ક્યાંય ધ્યાન પડતું નથી. એનો અર્થ શું થાય કે બધી ચારે બાજુની અનુકૂળતા છે, ધ્યાન શું કરવા પડતું નથી, કે જે જળમાં સુખ નથી એમાંથી સુખ લેવા માટે બહુ પુરુષાર્થ કર્યો, ઘણી મથામણ કરી, ઘણો પુરુષાર્થ કર્યો, તીવ્ર પુરુષાર્થ કર્યો, એ જે અંદર જે સુખનો દરિયો ભર્યો છે એનાથી બહુ વિરુદ્ધ ગયો, એ સુખ ઉત્પન્ન ન થવા દેવામાં બહુ એટલે એમ કોઈ કુવાડો થાય, કાપી નાખ્યું, લાઈન કાપી નાખી આખી. જે સ્વભાવ સુખરૂપ ઉત્પન્ન થવા માટે જ અનાદિથી સર્જિત થયેલો છે, નવો સર્જાયેલો નથી, અનાદિથી છે, એ સુખની ઉત્પત્તિ બંધ થવા માટે એને કામ કરી લીધું. પછી તો ઈચ્છા ન હોય તો એમાંથી આકુળતા થયા જ કરે, આકુળતા થયા જ કરે, અમથે અમથે આકુળતા થાય, કઈ કારણ હોય એને આકુળતા થાય, એનું કારણ કે પોતે ઘણી વિપરીત દશા કેળવી લીધી છે, દશાની કેળવણી થાય છે, સવળી અને અવળી બંને કેળવણી થઈ જાય છે.
કરોડપતિ
જેના રૂપ નું દર્શન કરે છે તો સર્વજ્ઞ પરમાત્મા છે, ને જેવા સર્વજ્ઞ છે એવો તારો સ્વભાવ છે, આત્મા સર્વજ્ઞ સ્વભાવ છે. અહીંયાથી તો થયું છે કે આત્મા આત્મદ્રવ સર્વજ્ઞ સ્વભાવી છે, અને એનો નિર્ણય જેણે કર્યો, એની એણે જેને પોતાની પર્યાયમાં લીધા, આવા સર્વજ્ઞ છે એમ જ્યાં પર્યાયમાં લીધા, ત્યાં મારે એવું થવું છે એમ એનો નિર્ણય આવે છે, એવો એમાંથી ભાવ આવે છે, આવું થવું છે, આવું થવું છે. એને પોતાની પર્યાયમાં સ્થાયતા, એને સર્વજ્ઞ થવાનો નિર્ણય આવી ગયો. યથાર્થ પરિણમને આવા પ્રકારે મેળ છે, બધો ઉભે ઉભે વાત નથી. સર્વજ્ઞને ઉભે ઉભે નમસ્કાર કરે છે એમ નથી, પણ મારે આવા થવું છે એવા નિર્ણય અંદરથી ઉભો થાય છે. સર્વજ્ઞને જોતા, સર્વજ્ઞને સ્વીકારતા, સર્વજ્ઞને સ્થાપતા, નમસ્કાર કર્યો અર્થ કે સ્થાપ્યા સર્વજ્ઞને સર્વજ્ઞ તરીકે, આવા પરમેશ્વર છે તો મારે એ વાત થવું છે એમાંથી અંદરથી એ રીતે સીધી વાત નિર્ણય થઈને આવે છે. અને પોતાનું સ્વરૂપ પણ એ રીતે સ્વીકારે છે. ચાલે છે એ તો તકલીફ છે. એટલે તો એક બહુ સરસ શ્રીમદજી એ વાત લીધી છે કે કોઈ પણ ઉદય ના કાર્યમાં મંદ રસે પ્રવર્તવું, તીવ્ર રસે કરીને પ્રવર્તવું જ નહીં, તીવ્ર રસ લે છે એ મોટું નુકસાન છે. મંદ રસથી હોય તો એનું જે જ્ઞાનને મલિન કરે છે એ કશાય રસ મલિન કરે છે. કશાય રસ સાથે દર્શન હું સાથે સાથે અવિના ભાવિ સંબંધ છે. એટલે મંદ રસે જાવું, ગમે તે હોય તો શું, ગમે તે પ્રકાર હોય તો શું. આત્મા જે અવ્યાબાદ સ્વરૂપ છે એને એને બીજું શું નુકસાન થવાનું છે? આવતાની ઘટાડતા કઈ ફેરફાર થયો જેને લોકો પ્રતિકૂળ રાખે છે એની ચીજ એવી તો પણ આત્મા જે અવ્યાબાદ સ્વરૂપ છે એને શું કહી દેવાનું? એમ સિદ્ધિ એને પોતાના સ્વરૂપની ઓથ લેવી જોઈએ, આધાર લેવો જોઈએ. નાનું મોટું દરેક કામ એકત્વ બુદ્ધિ એ થાય છે. એટલે પદવી મળે ત્યારે એકત્વ બુદ્ધિ એ મળે છે. એટલે પછી એની એકતા સાધી જઈએ તો પણ અહીંથી ઘરે જઈને એમ વિચારે છે કે આ ઘરમાં હું કામ કરી સામગ્રી ગોઠવાયેલી છે. સંબંધ રાખે રાખ્યો ત્યાં શું હવે કાપે તો એક ક્ષણ માં ગયો ગોઠવાઈ ગયું હોય એમ ને ગોઠવાયું હોય એમ ને પૂર્વ કર્મ સંબંધ તો પોતે જેટલો રાખે એટલો રહે છે. કાંઈ પણ ખલાસ આમ આમ સમજણ પડે છે. નાટકની અંદર માણસ શું કરે છે? ખાલી અભિનય કરે છે, બીજું શું? રોવે એવો કે બીજા રડી જાય, હસે એવો કે બીજા હસી જાય, એને તો ખબર છે કે આ એક માત્ર હું સાચું રોતો નથી અને સાચું હસતો નથી. ખબર છે કે આ તો પગાર લેવા માટે આટલી આખું કરું છું, બીજું કાંઈ છે એને પગાર? મને પગાર ચૂકવે છે તો હું આટલું કામ ચૂકવું છું એની સામે? એમ પૂર્વકર્મનું દેણું કર્યું છે એની સામે ચૂકવણી કરે? એથી વધારે સાચું માનીને બેસી જાય તો ઉપાધિનો પાર નથી, તો મુશ્કેલીનો પાર નથી.
સર્વજ્ઞને સ્થાપવાનો નિર્ણય બહુ મોટી વાત કરી, બહુ બહુ સરસ વાત કરી. સર્વજ્ઞને પોતાના
બહુ સારું
સ્થાપવા
આત્મદ્રવ્ય સર્વજ્ઞ સ્વભાવી છે, પોતે સર્વજ્ઞ સ્વભાવી છે. સર્વજ્ઞને જેને પોતાની પર્યાયમાં સ્થાપ્યા આવા સર્વજ્ઞ હોય એમ નિર્ણય થયો એને પોતે એવો થવાનો નિર્ણય આપી ગયો. કેમ કે સ્વરૂપ તો મારું એવું છે, જો મારું સ્વરૂપ એવું છે તો હું એવો કેમ ન હોઉં, હું એવો કેમ ન થાઉં? આ પ્રશ્ન છે. જો હું શ્રીમંત છું તો હું ભેટ કેમ માગું? એમ કે છે એમ સર્વજ્ઞની સંપત્તિ છે તો અલ્પજ્ઞ રહેવાનો ક્યાં પ્રશ્ન છે? અનંત સુખ ભરેલું છું તો દુઃખી રહેવાનો ક્યાં પ્રશ્ન છે? સુખ મારામાં આનંદ ભરેલું છે અને હું દુઃખી રહું, અનંત સુખ હોવા છતાં હું દુઃખી રહું, એ વાત એમ સર્વજ્ઞના નિર્ણય સાથે બંધ બેસતી આવતી. આમ તો કંઈક સર્વજ્ઞનો નિર્ણય બરાબર કર્યો છે. અમે સર્વજ્ઞનો નિર્ણય બરાબર કર્યો છે, ખોટી વાત છે. સર્વજ્ઞનો નિર્ણય થાય એને સર્વજ્ઞ થવાનો પણ નિર્ણય થઈ જાય, સ્વરૂપનો પણ નિર્ણય થાય. સર્વજ્ઞનો નિર્ણય, સર્વજ્ઞ થવાનો નિર્ણય થાય એના પરિણામની શ્રેણી સર્વજ્ઞ થવા પ્રત્યે ચાલુ થઈ જાય. હાલવા જ માટે ઘર શોધતો હોય ને ઘર જોવે એ ઘર ભણી ચાલવા ન માંડે, અથવા ઊંધો ચાલવા માંડે એમ કેમ બને? ઘર શોધતો હોય, જાઉં છે ઘરે અને ઘરને ખબર પડી કે આ બાજુ છે, પછી આ બાજુ કેમ ચાલે? એ પ્રશ્ન નથી. એને સર્વજ્ઞ થવાનો નિર્ણય આવી ગયો એમ કે છે. સર્વજ્ઞ સ્વરૂપનો નિર્ણય આવી ગયો અને સર્વજ્ઞ થવાનો નિર્ણય આવી ગયો, બે નિર્ણય આવી ગયા. બસ જ્યાં નિર્ણય આવી ગયો, ધ્યેય થઈ ગયું, ત્યાં એક ન સ્વભાવમાં વિશેષ થતાં થતાં પર્યાયના સર્વજ્ઞ થઈ જશે. એક ન સ્વભાવમાં વિશેષ થતાં થતાં પછી પોતાના જ્ઞાન સ્વભાવમાં થશે, થયા જ કરશે. એને બહાર જામું પૂછાશે નહીં, થતાં થતાં એવું સર્વજ્ઞ સ્વરૂપ ભીમ થઈ જશે, ફરવાનું ચાલુ થશે, સહેજે સહેજે ફરશે. એ ધ્યાનનો વિષય છે, ફરવું છે, એ ધ્યાનનો વિષય છે. એ ધ્યાન સહજ વસ્તુ છે, એમ કે નિરાકુળતા છે. જેમ જેમ પોતાના સ્વભાવની સમીપ જાય છે અને જેમ જેમ વિજ્ઞાન ઘન થતો જાય છે, પરિણામમાં ઘનિષ્ઠ પણ થતું જાય છે, તેમ તેમ વિશેષ શાંતિ થાય એના માટે થતો જાય છે. ઠરવા માટે જાણે કંઈ કરવું પડતું નથી અને સહેજે સહેજે એવો જ સ્વભાવ છે, એવું જ સ્વરૂપ છે, એમાંથી એવું પરિણામ આવ્યા કરે છે. એ સર્વજ્ઞ થઈ જશે, ત્યાં સુધી એ થતો જશે. સર્વજ્ઞ થવું છે એવો નિર્ણય આવી ગયો, બસ હતા પરિણામ થતો જશે. નિશંક થઈ ગયો અને હવે તને એ બાજુની પરિણામની શ્રેણી ચાલુ થઈ ગઈ, બસ તારું કામ ચાલુ થઈ ગયું. હવે તને કોઈ એનું વિઘ્ન નથી, બસ એ કામમાં હવે તને કાંઈ વિઘ્ન નથી, અથવા હવે બીજી દિશામાં તું જઈ શકીશ નહીં. સમ્યક દર્શનને વાચા આપી, સમ્યક દર્શન બોલવા માંડ્યું કે એ જી, જો તું મને એકવાર અંગીકાર કરીશ તો હું પછી તને સંસારમાં રહેવું હશે તો પણ રહેવા દઈશ નહીં, ઢસડીને તને મોક્ષમાં લઈ જઈશ, નહીં આવવું હોય તો લઈ જઈશ. શૈલી કરી છે, એનો અર્થ કે બસ પરિણામ થતું જ જાય છે, પરિણામ થતું જ જશે, થતું જ જશે. જેમ ઘી જામતું જાય છે, જામતું જાય છે, એટલું ઘન થઈ જાય છે કે તાળે થોપે છે નહીં, એમાં ઢીમ થતો જશે. પરિણામ છે વસ્તુ જ એવી છે અંદરમાં કે તને જો સર્વજ્ઞનો નિર્ણય થયો, વસ્તુનો નિર્ણય થયો, નિર્ણયમાં તાકાત કેટલી છે, નિર્ણયની અંદર કેટલી તાકાત છે કે બસ તારું પરિણામ યજ્ઞ સ્વભાવની પથ્થરવા લાગશે. સ્વરૂપ સન્મુખ થઈ ગયો, શાંત થઈને ઠર્યો, હવે ઠરતો જ જઈશ. તે સર્વજ્ઞ થઈ જાય ત્યાં સુધી, જેવા સર્વજ્ઞને તે જોયા, જેવું તારું સ્વરૂપ તે અંદર જોયું, બસ ત્યાં સુધી હું એવો થઈ નહીં થાય ત્યાં સુધી એમને ઠરતો જઈશ. યજ્ઞ સ્વભાવમાં વિશેષ ઠરતાં ઠરતાં પર્યાયમાં સર્વજ્ઞ થઈ જશે. દુનિયાદારીની કોઈ ચર્ચા નથી, એવો વિષય છે. જગતના પદાર્થોની કોઈ ચર્ચા જ નથી. આત્માને સર્વજ્ઞ, આ બાજુ સર્વજ્ઞ લીધા, આત્મા આ બાજુ પોતાનું લીધા, બસ હવે એમ સહેજે 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 એમાં પરિણામ સ્થિર થાય છે.
કેવી વાત બોલી છે,
સ્વરૂપ રસ ઘણો લઈને અંદરથી કાઢેલું છે.
આપણે શાસ્ત્ર માંથી કાઢી ના કાઢી શકીએ, અમારા જેવા શાસ્ત્ર માંથી ના કાઢી એવી જ વાત.
કોઈ વખત તો કાણી ગાથા આવે એમ લાગે કે આ ગાથામાં તો કોઈ એવી વાત નથી, પણ વ્યાખ્યાન માંથી કઈક તો કઈક કાઢે છે. એ તો એક નિમિત્ત છે, સામે જે શબ્દો હોય છે એ તો એક નિમિત્ત છે, પોતાની અંદરથી રસ વિશેષ હોય છે, એટલે રસનું સાર માસાનું પરિણામ થઈ જાય છે. શૈલી ઘણી જોરદાર આવે છે. સર્વજ્ઞને જેણે પોતાની પર્યાયમાં સ્થાયપા એવી વાત લઈ લીધી, સ્થાયપા એટલે નક્કી કર્યા, નિર્ણય કર્યો, આવા જ સર્વજ્ઞ છે, મારું સ્વરૂપ આવું છે. અન્ય મતિ ઘણી વાર કહે છે ને ભાઈ, સ્વરૂપ ભગવાનમાં અને પોતામાં ભેદ ન રાખવો, ભગવાનમાં અને પોતામાં ભેદ ન રાખવો. એ ભેદ ન રાખવો એ ક્યાંથી નીકળ્યું? કે આમ સર્વજ્ઞ નું સ્વરૂપ નક્કી કર્યું કે આમ પોતાનું સ્વરૂપ નક્કી થઈ ગયું, એટલે એને ભેદ છૂટી ગયો. હું પરનો વિચાર કરું છું કે હું સ્વનો વિચાર કરું છું એ વાતો હું કરી નાખે, વસ્તુ જે છે એ લક્ષમાં રહી ગઈ, એને નિર્ણય થઈ ગયો, વિકલ્પ કર્યા વિના નિર્ણય થઈ ગયો કે આવું મારું સ્વરૂપ છે તો મારે એવા જ થવું છે, બસ પરિણામની અંદર એ વસ્તુ ચાલુ થઈ ગઈ આપોઆપ. સ્વભાવગત હોવાને લીધે, જેમ સ્વભાવગત હોવાથી સહેજે સહેજે થાય, એમ સ્વભાવગત હોવાને લીધે પર્યાયમાં એ થરતો ફરતો સર્વજ્ઞ થઈ જશે. જાણે કાંઈ કરવું નહીં પડે ને આપોઆપ થઈ જશે એવું છે એની અંદર, મોક્ષ માર્ગની અંદર આવી કે પછી કેટલું કામ ઓટોમેટિક થાય છે. ઊંધાઈમાં પણ ઓટોમેટિક જ થાય છે ને, પૂરું મિથ્યાત્વને ટકાવવાનો પુરુષાર્થ તમે કરતા બુદ્ધિ એ કોઈ કરે છે કે મિથ્યાત્વ છૂટી ન જાય, લાવ મિથ્યાત્વને કર્યા કરો, એ તો સહેજે સહેજે થઈ પરિણામ કેળવાઈ ગયું છે, થયા જ કરે છે, થયા જ કરે છે, એકત્વ બુદ્ધિ થયા જ કરે છે. એમ અહીંયા જુદો પડ્યો તો એને સ્વમાં ઠરવાનું કામ, ભિન્ન પડ્યો તો સ્વમાં ઠરવાનું કામ પણ સહેજે સહેજે થયા જ કરે છે, એવું થઈ જશે. નાનો બોલ છે, બહુ કસ મળ્યો છે એવી વાત લીધી છે.
દેવ સિમંદર ભગવાનનો